એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ગુજરાતી પ્રવાસ સાહિત્ય સંપદામાં આજે હું મનાલી જોશી તમને ઈસવીસન 1993માં રામપ્રસાદ શુક્લ લિખિત હાથમતી કિરાત કન્યાના દર્શને લઈ જઈશ. હાથમતી એ તો સાબરમતી જેવી સાધારણ નદીની એક શાખા, એને વળી શબર સુંદરી કે કિરાત કન્યાના કાવ્યોચિત ઉપનામો શાના? ઉત્તર ગુજરાતને આંગણે સાબરમતીનું મહાત્મ્ય મોટું હોય એટલે કાંઈ વિપુલ જલભર ભારતીય નદીઓની હરોળમાં બેસવાની એની યોગ્યતા થોડી જ ગણાય? સિંધુ, ગંગા કે બ્રહ્મપુત્રના વારી રાશિને પૃથ્વીના માનદંડ જેવા હિમાલયનું પીઠબળ, દક્ષિણ હિન્દની નદીઓના જળઝરણ પ્રદેશો પણ વિસ્તારયુક્ત, એટલે આજના ગુજરાતમાં રુદ્રકન્યા, નર્મદા કે પ્રાચીન પયોષણી તાપીને બાદ કરતા નદી નામે ગણાવવાની યોગ્ય સરિતાઓ જ ક્યાં છે? આવી પ્રશ્ન પરંપરાનું સમાધાન એટલું જ કે વ્યોમ દીપોના અભાવે ઘર દીવડાને સત્કારવાનો શિરસ્તો સનાતન છે. અને વળી વિકલ્પ વિચારો. ઋગ્વેદે જેને નદીઓમાં સૌથી મોટી નદી તમા તરીકે નવાજીને પર્વતથી સમુદ્ર સુધી અસ્ખલિત રૂપે વહેતી તેમજ એની સર્વસરિત સખીઓમાં શ્રેષ્ઠ તથા વિપુલ જલબળવાળી વર્ણવી છે, એ ખોવાયેલી મહાન નદી સરસ્વતીના એક અવશેષ રૂપે જો સાબરમતી હોય તો? એને તેમજ એની શાખા પ્રશાખાઓને સાધારણ કહેતા બે વાર વિચાર કરવો પડે. આ મુક્ત માન્યતા કવિ કલ્પના ઠરે તો પણ એટલું તો વિવાદાતીત લાગે છે કે સિંધુ ગંગાના કિનારા પર જ્યારે સંસ્કૃતિની સ્ફૂર્ણા પણ થઈ ન હતી તે અતિ પ્રાચીન પ્રાગૈતિહાસિક પ્રાચીનતમ સમયમાં નર્મદા, મહી કે સાબરમતીની ખીણોમાં આદિમાનવે મનુષ્ય તરીકે જીવવાની કદાચ શરૂઆત કરી. કૃષિ જીવન ને સંસ્કૃતિના પ્રથમ બીજ અહીં જ અંકુરિત થયા. અહીં જ માનવ જૂથો અને ગ્રામોની પણ રચના થઈ. નદીઓ ઓળંગવા તરાપાઓ ભલે કદાચ માનવ જીવનની શરૂઆતથી હશે, તથાપિ જળમાર્ગોની અવર જવરના શ્રી ગણેશ તો આ જ નદીઓના મુખ પ્રદેશમાં થયા. ને સમુદ્રક્ષમ જૌન વિદ્યા પણ ઘણું ખરું અહીં જ વિકસી. જો આ ગૌરવ એમને ન આપવું હોય તો પણ આટલું તો નિસંશય ઇતિહાસ સિદ્ધ છે કે આર્ય સંસ્કૃતિની સમાન સંસ્કૃતિઓ આ નદી પ્રદેશોમાં પ્રથમથી હતી. એની સાથે આર્ય સંસ્કૃતિના કેટલાક પ્રવાહો અફડાયા, અથડાયા તો કેટલાક વળી હળીમળીને એકરૂપ થઈ ગયા. ઉપરાંત સમુદ્રવાટે પ્રલંબાતી સંસ્કૃતિઓને પણ પોતાના મુખો મારફત અવર જવરની અનુકૂળતા એમણે આપી છે અને તે રીતે યુગે યુગે સંસ્કૃતિના નવા સમન્વયો થયા છે. હાથમતીને શબરસુંદરી પણ કહી શકાય, કારણ એના બંને તટ પર હિન્દની પ્રાચીનતમ જાતિઓમાંની એક ભીલ જાતિના વિસ્તૃત વસવાટો છે. આ કોમના દુઃખ સુખ તેમજ દૂષણ ભૂષણોની એ છેક પ્રાગૈતિહાસિક કાળથી સાક્ષી છે. એની ચડતી પડતીના પલટાતા રંગો એણે જોયા છે અને એ તડકી છાયડીઓમાં પણ એને ટકાવી રાખી છે. સુંદરી કહેવા જેટલા સૌંદર્ય સ્થાનો પણ હાથમતીના કિનારા ઉપર છે, છતાં એને કિરાત કન્યાનું અભિધાન આપવાનું મને એટલા માટે યોગ્ય લાગે છે કે કેવળ વનકન્યા જ જે સ્વતંત્રતા માણી શકે છે એ હાથમતીનું ખાસ લક્ષણ છે. મૂળ પાસેનો દોઢ હાથનો એનો પ્રવાહ 5-7 ગાંવમાં તો વિશાળ પટ થઈને વહે છે અને પાછો આખું પટ શુષ્ક દેખાય છે. ભિલોડાથી ઉપરવાસ હાથમતીનો પટ સૂકો છે, જેને કારણે પદ્મપુરાણે એને શુષ્ક રૂપા કહી છે. પણ ભિલોડા છોડી 4 માઇલ પર ચિલોડા પાસે આવતા તો આખી નદી ભરપૂર થઈને વહે છે. આ પછી ક્યાંક વહેણ તૂટે છે તો પણ એનો પ્રવાહ એકંદરે જલભર રહે છે. અને આગળ ઉપર તો મોટા મગર રહી શકે એવા ધરાઓ પણ એમાં પડે છે. આમ લગ્ન જીવન ગાળતી સુંદરી જેવું એકધારું નહીં, પણ કન્યા જીવનની ચમકીલી દશાઓ દર્શાવતું હાથમતીનું જીવન છે. ચિત્રોડીથી આગળ ચાલીને બંને બાજુ પહોળા થતા ડુંગરાઓની હાર વચ્ચેથી પસાર થતી હાથમતી ઉમરિયાના મેળા તરીકે ઓળખાતા બે લોકોનો જ્યાં મેળો ભરાય છે એ સ્થાન પર આવી પહોંચે છે. ત્યાં બંને બાજુ ડુંગરાની હારો થોડે છેટે રહે છે, એથી નદીતલમાં ઊભા રહીને સર્વત્ર દૂર સુધી દ્રષ્ટિ ફેંકી શકાય છે અને કશેય બંધિહાર જેવું લાગતું નથી. ચોમેર પથરાયેલી ટેકરીઓ ચિત્રમય રેખાઓની પાર્શ્વભૂમિકા જેવી લાગે છે. મેળો ભરાય છે એ સ્થળે નદીતટ ઉપર મહાદેવનું મંદિર છે અને નીચે જ પાણીનો એક મોટો ધરો ભરેલો છે. આ સ્થળે પ્રતિવર્ષ ભાદરવાના શુક્લ પક્ષમાં મેળો ભરાય છે અને 20-20 ગાઉથી આજુબાજુના ભીલો અહીં એકઠા થાય છે. ઈસવીસન 1933માં આ મેળો જોવા માટે ઈડરથી મલાસા થઈ પગે ચાલતો હું ગયો હતો. ભીલોના મોટા સમૂહને એક સાથે જોવાની તેમજ એમનો સમૂહ રાસ નિહાળવાની તક મને એ દિવસે સાંપડી હતી. સ્ત્રી પુરુષો સાથે જ રાસ લેતા હતા. 200-250 સ્ત્રી પુરુષોનું બહારનું મોટું કુંડાળું હતું અને સમાંતર 150 જેટલા સ્ત્રી પુરુષોનું અંદર કુંડાળું હતું. સૌના ખભા વર્તુળના મધ્યબિંદુ તરફ સહેજ ઢળકતા રહેતા અને એના પર પાછળ ચાલનારના જમણો હાથ રહેતો. મધ્યમાં 2-3 ઢોલી નાચી કૂદીને ઢોલ બજાવતા હતા. એના તાલ પ્રમાણે સૌની ગતિ થતી હતી. ગતિમાં જોમ અને તરવરાટ હતા. સમુદ્રના મોજા પડે અને ઉપડે એવી દશા સૌના જમણા હાથના રચાયેલા ત્રિકોણની દેખાતી હતી. એક વીર ગીત ગવાતું હતું અને એની ધ્રુવ પંક્તિ રે પુરવ્યા વારંવાર સંભળાતી હતી. એ સિવાય આખું ગીત છેક અસ્પષ્ટ હતું, પરંતુ આ ધ્રુવ પંક્તિ ઊંડે નાભીમાંથી અવાજ ઉઠતો હોય એ રીતે ઘૂંટપૂર્વક ગવાતી હતી. એથી સમુદ્રના મોજાની ઘેરી તાકાત એમાં જણાતી હતી. ઢોલીઓ અવારનવાર બદલાતા. એક બીજું પણ સ્મરણીય દ્રશ્ય જોવા મળ્યું. ભીલોના નવા નવા ટોળા આવતા જાય અને જે જે ઓળખીતા મળે તેને ખભે ખભા મિલાવીને સાયા માયા કરે, એટલે કે ભેટે. સ્ત્રી પુરુષનો આમાં કશો ભેદ નહીં. સ્ત્રીઓ પણ એક સરખી રીતે જ સ્ત્રી અને પુરુષ બંનેને ભેટે અને કુશળ અંતર પૂછે. પણ આ મેળાનું મોટું દૂષણ એ હતું કે એમાં દારૂની છાકમ છોડ ઉડતી હતી. આ મેળાનું સામાજિક મહત્વ પણ ભારે છે. ભીલ કુમારિકાઓ મોટી ઉંમરે અને ઘણું ખરું પસંદગીના લગ્ન કરે છે. આવા મેળાઓમાં જ સાથીઓની અરસપરસ પસંદગી થાય છે. મનોમેળ થયે ભીલ કન્યા મા બાપની મરજી મેળવી લે છે અને જો એમ ન થઈ શકે તો છેવટે તેઓની કમરજીએ પણ મન માનેલા માણસ સાથે પરણે છે. જૂનો રિવાજ તો એવો હતો કે આવા લગ્નના પ્રસંગે પિશાચ વિવાહનો આભાસ ઊભો કરવામાં આવતો. વરપક્ષ આવીને કન્યાનું બલાત્કારે હરણ કરી જતો અને કન્યાને બચાવવા પિયરપક્ષ વહારે ધાતો હોય એ જાતનો હોકી કિયારો કરવામાં આવતો. પણ સુધારાનો ચેપ હવે તો ભીલ કોમોને પણ સંપૂર્ણ લાગ્યો છે અને ઘણું ખરું શાંત લગ્ન થાય છે. ભીલ કોમોની ચોરીની રીત પણ જાણવા જેવી છે. લૂંટી લીધેલા માણસોને એ થોડું ઘણું માર્યા વિના તો ન જ રહે, કેમ કે તો જ લૂંટનો માલ શૌર્ય દર્શાવીને હક તરીકે મેળવેલો ગણાય. પરંતુ આ રસમો હવે નષ્ટપ્રાય થઈ છે અને ભીલ કોમ સુધરી ગઈ છે. પણ આ ગાળાને ઓળંગતા પહેલા હાથમતીની ખીણનું ઐતિહાસિક દ્રષ્ટિએ સૌથી પ્રાચીનતમ એવું તીર્થસ્થાન અવલોકવું જોઈએ. નદીના પશ્ચિમ કિનારે લગભગ 25 માઇલ દૂર દેસણ ગામ છે. એને ગોંદરે ઇન્દ્રાશી નદીના તટ પર ભવનાથ નામનું સુપ્રસિદ્ધ તીર્થસ્થાન છે. અહીં મધ્યમાં મહાદેવનું મંદિર, પ્રાંત ભાગમાં બીજા મંદિરો અને છેડા પર એક તળાવડું છે જેને ભૃગુકુંડ તરીકે ઓળખવામાં આવે છે. આ કુંડની પ્રાચીનતા તથા ચમત્કારિકતા વિશે અનેક વાતો પ્રચલિત છે. એમાંથી આટલી સિદ્ધ હકીકત છે કે આ કુંડની માટી ચોપડીને ત્યાંના પાણીમાં નિત્ય સ્નાન કરવાથી લાંબે ગાળે પત જેવા ભયંકર રોગની શાંતિ થાય છે અને કેટલાકનો કોઢ પણ મટે છે. બોમ્બે ગેઝેટિયર વોલ્યુમ 5માં પૃષ્ઠ નંબર 433 પર એને વિશે નોંધ છે. ઋગ્વેદ પ્રસિદ્ધ સુકન્યા શાર્યાતીના વૃદ્ધ પતિ ચ્યવન ભાર્ગવને આ કુંડમાં સ્નાન કરવાથી યૌવન પ્રાપ્ત થયેલું એવી દંતકથા આજ દિન સુધી પ્રચલિત છે. ભૃગુ ઋષિઓએ અહીં ઘણા યજ્ઞો કર્યા હોવાનું કહેવાય છે અને આ જ કુંડની વેદી બનાવીને એમાં અનેક વખત આહુતિઓ આપવામાં આવેલી એવી કિવદંતી પણ છે. આ સ્થળ ચ્યવન ઋષિનું નિવાસસ્થાન હતું કે નહીં અને કુંડ જળમાં સ્નાન કરવાથી એમને યૌવન પ્રાપ્ત થયું કે નહીં ઇત્યાદિ પ્રશ્નોને અલગ રાખીએ તો પણ તીર્થસ્થાન તરીકે આ સ્થળનું મહાત્મ્ય પ્રાચીન સમયથી છે એ વિશે અનેક ઐતિહાસિક પુરાવાઓ ઉપલબ્ધ છે. રોડાના મંદિરોની વિદાય લેતા કુંડ ઉપરના શિમડાના વિશાળ વૃક્ષોને પણ પળવાર યાદ કરી લઈએ. બરાબર કુંડ ઉપર પડછાયો ઢળે એ રીતે શિમડાના બે ખખડધજ ઝાડ વન પ્રદેશના દ્વારપાલ જેવા અહીં ઊભા છે. દૂર દૂર સુધીનું પ્રકૃતિ સૌંદર્ય જોવાને માટે મથતા હોય એમ એ આકાશ ભણી ઊંચે વધી ગયા છે અને છેક જાંબુડી ગામના પાદરથી વર્તી શકાય એ રીતે પોતાની અનોખી છટાથી સર્વમાં ભાત પાડતા ગર્વભેર ઊભા છે. મહાકવિ બાણે કાદંબરીમાં શાલ્મલી વૃક્ષનું જે છટાદાર વર્ણન કર્યું છે તે આના જોયા પછી જ કર્યું હશે એમ ક્ષણભર માનવાનું મન થઈ જાય એવો એમનો દબદબો છે. અને આ સ્થળનું પ્રાચીન ગૌરવ પોકારવાને માટે આકાશને છાપરે ચડી જવા જાણે ઇતિહાસને આમંત્રણ આપતા હોય એવો ઘડીભર મુગ્ધ કલ્પનાને ભાસ આપે છે. જાંબુડી છોડ્યા પછી બે મોટા વળાંક લઈને હાથમાંથી ઘઉંવાવ નદીનું પાણી ઝીલવા આગળ વધે છે. સંગમ પર આવતા પહેલા એ ઉત્તરવાહિની બને છે અને 1.5 માઇલ સુધી દક્ષિણની ઉત્તર તરફ વહે છે. ત્યાં ઉત્તર દક્ષિણ દોડી આવતી ઘઉંવાવ પશ્ચિમ દિશાનો એક વળાંક લઈને એને મળી જાય છે અને નદીના જળ એક થયા પછી આ સંયુક્ત પ્રવાહ પશ્ચિમ તરફ 3-1 માઇલ વહી ફરીથી રાજપુર પાસે નૈઋત્યગામી બને છે. હાથમતી ઘઉંવાવના સંગમ પર એક ઊંચી ભેખડની તેડ ઉપર કુંડલેશ્વર મહાદેવનું મંદિર છે અને તેના પ્રાંત ભાગમાં સતીના હાથ તથા પાળિયા છે. હાથમતી તટના આ 5-1 માઇલના ગાળામાં ઘણા પાળિયા મળે છે. એમાં સંગમ ઉપરના પાળિયા તો છેક 16-17મી સદીના હોય એમ લાગે છે, કેમ કે તેમાંના એકની નીચે જે નાનો લેખ છે એમાં જૂની ગુજરાતી તથા પશ્ચિમ રાજસ્થાની ભાષાનો ઉપયોગ થયેલો છે. કમ ભાગ્યે લેખ સારી રીતે ઉકેલી શકાય તેવો રહ્યો નથી. રાજપુર પછીના 4-1 માઇલના વહેણ બાદ હિંમતનગર પર બાંધેલા બંધને કારણે હાથમતીના પાણી ભરપૂર રહે છે અને આખો ગાળો અતિશય રમણીય દેખાય છે. એ બંધને મથાળે અથવા ગાડીના પુલ ઉપર ઊભા રહી જોતા આખું દ્રશ્ય હૃદયંગમ બને છે. પાણીનું વિસ્તૃત પથરાટ, ક્ષિતિજ ઉપર ઝઝૂમી રહેલી ડુંગરાની હારો અને તટ પરની લીલી વનસ્પતિથી જળમાં ઉપડી આવતી મરકતમણી સરખી ઝાંય આપણને આનંદ આપે છે. આ સ્થળે કાંસના વધુ પ્રચલિત નામે ઓળખાતી હાથમથીની નહેર કાઢવામાં આવી છે. નહેર ખાસી એટલી ઊંડી અને મોટી છે કે નદી ગણી શકાય એવો વિપુલ વારી પ્રવાહ એમાં વહે છે. એને બંને કાંઠે ઝાડોની હાર છે અને છેક સોનાસણ તથા પ્રાંતિજના પાદર સુધી તો આંબાના અનેક વૃક્ષો છે. નદી માત્ર લોકમાતા છે પણ જ્યારે એ નહેર રૂપે વહે છે ત્યારે હજાર હાથે ફળે છે. તુષ્યમાન થયેલી માતાની મહેરનો પાર હોય નહીં. હાથમતીની આ લોકોપકારકતાની ખાતરી કરવી હોય તેણે પ્રાંતિજના પાદરથી સોનાસણ સુધી નહેરને કાંઠે ફરવા જવું અને બંને તટ પરના ક્ષેત્રોની ફલદ્રુપતા તેમજ અહીં તહીં ઉપસી આવતી આમ્રકુંજો જોવી. અડધી સદીથી જાજેરા સમયથી એકલે હાથે હાથમતીએ ઉત્તર ગુજરાતને લીલો રાખવાની પહેલ કરી છે. વનકન્યાની રુજુતાથી એણે પોતાનું સર્વસ્વ જનસેવાર્થે ધરી દીધું છે. નિખાલસતા અને સરળતા એ ભીલકુમનો ભારે મોટો ગુણ છે. પોતાનું સર્વસ્વ અર્પતા કેવળ એક કિરાત કન્યાને છાજે એવી સરળતા હાથમતીએ દર્શાવી છે. લેનારને ઓછામાં ઓછી તકલીફ પડે એ રીતે પોતાનું દિલ એણે વહાવ્યું છે. કિરાત કન્યાને વળી હૃદય ચોરી શી? ગુજરાતની મહાનદીઓમાંથી ભારે ખર્ચે જ્યારે નહેર નીકળશે ત્યારે પણ હાથમતીની આ સરળ રુજુતાનું ઋણ શે વિશ્રાશે. હિંમતનગરથી 1.5 માઇલ દૂર હાપ્પા એટલે હસ્તી વત્તા પ્રપાત ગામની નજીકમાં આખી નદી ધોધ બનીને ભેખડ પરથી નીચે પડે છે. ધોધની ઊંચાઈ આશરે 15 ફૂટ છે અને ઉપરનું નદીતલ પણ દર્શનીય છે. ધોધની નીચે મોટા ધરાઓ ભરાઈ જાય છે જેમાં મોટી માછલીઓ અને ક્વચિત મગર પણ ભરાઈ રહે છે. હિંમતનગરના બંધ ઉપર અને અહીં પણ 5-7 શેરની મોટી માછલીઓ હોય છે. ઉત્તર ગુજરાતની નદીઓની નામીચી માછલીઓમાં હાથમતીની માછલીનું પણ સ્થાન છે. ધોધનો કર્ણપ્રિય નિનાદ, ભેખડ પર ચઢીને ધસતા પાણી અને ધોધમાંથી રચાતા ઇન્દ્રધનુઓની મજા માણતા અહીં અનેક રમ્ય પ્રદોષો વિતાવ્યાની યાદ આજે પણ મનમાં તાજી છે. ઉગતા સૂર્યના કિરણોને ધોધ પર પડતા જોવાની લહેમાં વહેલી પરોડે હિંમતનગરથી નીકળીને અડધું દોડતા ત્યાં પહોંચી જવાના સ્મરણો પણ ઓછા નથી. એક માઘ માસ પૂર્ણિમાની રાતે 10:30 વાગતા સુધી અહીં રહીને જે હર્ષ પ્રકર્ષ અનુભવેલો એ તો વર્ણાતીત જ રહેશે. ધોધ પર આવતા પહેલાં પથરાયેલી પાણીની રૂપેરી બિછાત, મુખ્ય પ્રવાહ ભેખડ પર ચડે એ પહેલાં જ બાજુમાંથી નીચે સરી પડતા નાના પ્રવાહના ચમકારા, ચાંદની રાતે શ્વેતા બિસારિકા બનીને નીકળેલી કોઈ રમણીય નાગકન્યા જીભના લબકારા કરીને ફૂદકાર કરતી હોય એવો જલપ્રપાત, એમ આખું દ્રશ્ય રસરૂપ હતું. જાણે કોઈ વિશાળકાય શ્વેત મયુર ભેખડ ઉપર ચડીને ધોધરૂપી ડોક હલાવી ગહેકતો હોય અને એના પીછાના સ્થાને પાછળનો જલપટ પથરાયો હોય એવો દેખાવ હતો. હાથમતીએ માત્ર ચ્યવન ભાર્ગવની યૌવન કથા જ જાણી છે એમ નથી, સંસ્કૃતિના અનેક થરો એણે દર્શાવ્યા છે. સંશોધકની આંખને આમંત્રણ આપતા અહીં એ સર્વ અવશેષો પડેલા છે. એણે ચીની મુસાફર બૌદ્ધ સાધુ હ્યુએનસ્તાંગના પગલાં અહીં જોયા છે. ખેડ જેવી મહાન મંદિરોની નગરીઓ એણે સર્જી અને સંકેલી પણ લીધી છે અને ખેટકાહારના આ મધ્યસ્થ કેન્દ્રમાં આવતા જતા અનેક મહાપુરુષોના મનસૂબાઓની એ સાક્ષી છે. કેટ કેટલી સુંદરીઓ, કેટ કેટલા શુરાઓ અને સતી જતીઓની એણે સેવા કરી છે. એ સર્વ હકીકત તો કદાચ કાળના ગર્ભમાં જ રહેશે. ઇતિહાસના અંધકાર પરથી માત્ર આટલો પડદો ઊંચકી શકાયો છે એ પણ મહેક મહેક થતી સંસ્કૃતિની સુગંધને ચોમેર પમરાવી રહે છે. હાથમતીની આ કથામાં સૌંદર્ય, સંસ્કૃતિ અને સેવાના ઉત્તરોત્તર ચડિયાતા અંશો એકી સાથે ભળી જઈ રસાયણરૂપ બની ગયા છે. આ પ્રાચીન ઓમ શંઠ કૃત બજત બજત બૃદપ એ જાણે કે પોતાના હાડ ગાડીને ગુજરાતને ગૌરવ આપ્યું છે. પુરાણોએ વર્ણવેલી મહર્ષિ દધીચીની જીવનકથા સૈકાઓ સુધી જીવી બતાવી છે. ઇતિહાસને નવું અજવાળું આપવાનું કામ પણ શું હાથમાંથી જ આજે કરી જશે કે